નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે ભારતને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર બનાવવામાં સરદાર પટેલના આદર્શ મહત્વના. સરદાર એકતા યાત્રા વડોદરાના મેનપુરા પહોંચી. રાજ્યમાં એસઆઈઆર હેઠળ ગણતરી પત્રકના ડિજિટાઇઝેશનની કામગીરી પૂરજોશમાં. લીમખેડા અને ધાનેરામાં 100% કામગીરી. રાજ્યભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરમાં પાલતુ શ્વાનના માલિકે શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. અમદાવાદમાં ભારતની 17 વર્ષથી ઓછી વયની પુરુષ ફૂટબોલ ટીમ ઈરાનને હરાવી એશિયન કપ 2026 માટે ક્વોલિફાય થઈ. સમાચાર વિગતવાર. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે આજે ભારત પોતાને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર કહેવામાં ગૌરવ અનુભવે છે. તેની પાછળ સરદાર પટેલના આદર્શ અને તેમના લક્ષ્યાંકની સૌથી મોટી તાકાત રહેલી છે. તેમણે લોખંડી પુરુષ સરદાર પટેલને ભારતના આત્મવિશ્વાસ, સ્વાભિમાન, પરાક્રમ અને પુરુષાર્થ ગણાવ્યા. વડોદરાના મેનપુરા ખાતે પહોંચેલી સરદાર એટ 150 એકતા પદયાત્રા દરમિયાન સરદાર ગાથા કાર્યક્રમને સંબોધતા શ્રી સિન્હાએ કહ્યું, સરદાર પટેલ ન હોત તો કદાચ ભારતનો ભૂગોળ ખંડિત થઈ ગયો હોત.
મૂળતઃ કર્મઠ વ્યક્તિ થે ઓર ઉનકે જીવન દર્શન કો ઇન શબ્દો મેં અભિવ્યક્ત કિયા જા સકતા હૈ. ઇતિહાસ લિખને મેં સમય બરબાદ કરને કે બજાય ઉસકા નિર્માણ ક્યો ન કિયા જાય. ઓર સચમુચ મેં સરદાર પટેલ ને એક નયા ઇતિહાસ રચ કરકે દિયા. જમ્મુ કશ્મીર કો સીધે તોર પર જિમ્મેદારી ન સંભાલને કે બાવજૂદ સરદાર પટેલ ને સુનિશ્ચિત કિયા કે જમ્મુ કશ્મીર ભારત કા હિસ્સા બના રહે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, ત્રિકમ છાંગા સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર ઝુંબેશ હેઠળ ગણતરી પત્રકના ડિજિટાઇઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 100% ગણતરી પત્રક વિતરણનું કામ સંપન્ન થયું છે. તે પૈકી દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મત વિસ્તારમાં 100% ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે, જ્યારે ડાંગ જિલ્લો 93.14% ડિજિટાઇઝેશનથી આગળ વધી રહ્યો છે. આ ગણતરી દરમિયાન રાજ્યભરમાં 15.58 લાખથી વધુ અવસાન પામેલા મતદાર મતદાર યાદીમાં સામેલ હતા, જ્યારે 4 લાખથી વધુ મતદાર તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. આ સાથે 21.86 લાખથી વધુ મતદાર કાયમી સ્થળાંતરિત થયા હોવાનું ધ્યાને આવ્યું છે. ઉપરાંત 2,68,000થી વધુ મતદાર પુનરાવર્તિત હોવાનું જણાયું છે. રાજ્ય સહિત દેશભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી થઈ રહી છે. આ દિવસ એક ક્ષણની યાદ અપાવે છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ 5,000 વર્ષથી પણ પહેલાં કુરુક્ષેત્રના રણમાં અર્જુનને ભગવદ્ગીતાનો શાશ્વત ઉપદેશ આપ્યો હતો. ભગવદ્ગીતાના ઉપદેશ જીવન, ફરજ અને અસ્તિત્વના સ્વભાવ અંગે સૌથી મૂળભૂત પ્રશ્નોનો જવાબ પણ આપે છે. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ગાંધીનગરથી ભગવદ્ગીતા જયંતીની ઉજવણી નિમિત્તે પ્રતિક્રિયા આપી.
જીવનના કોઈ પણ પડાવમાં ગીતાજીનું આ એક વાક્ય એટલું અમૂલ્ય છે, અને એ છે, કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન. તમને ફક્ત કર્મ કરવાનો અધિકાર છે, અને એ પણ ફળની ચિંતા કર્યા વગર. જો આ એક વાક્ય જીવનના પથદર્શકનું કામ કરતું હોય, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજીએ અર્જુનને આપેલા 700 શ્લોકોમાં સમગ્ર જગતની સમસ્યાઓનું સમાધાન છે.
જામનગરમાં નગરગૃહમાં યોજાયેલા કાર્યક્રમમાં નવતન પુરીધામ ખીજડા મંદિરના મહંત સહિત અનેક આગેવાનોએ ગીતા જયંતી ઉજવી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ વધુ માહિતી આપી.
સંસ્કૃતના વિકાસ માટે ગુજરાત સરકારના પ્રકલ્પ વિશે વાત કરું તો ટોટલ 5 યોજનાઓનું અમલીકરણ આ વર્ષે થઈ રહ્યું છે, જેમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સાથે સાથે શતસુભાષિત કંઠપાઠ યોજના, સંસ્કૃત ઉત્સવ યોજના જેવી 5 યોજનાઓનો સમાવેશ થાય છે.
છોટાઉદેપુરમાં બોડેલો ખાતે અને સુરેન્દ્રનગરમાં પણ ગીતા મહોત્સવ ઉજવાયો, જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં ગીતા મંદિર ખાતે શ્રીમદ ભગવદ્ ગીતાજીના ગ્રંથનું વિધિવત પૂજન અર્ચન કરાયું. સાબરકાંઠામાં ઈડર નગરપાલિકા નગરગૃહ ખાતે ગીતા જયંતિ નિમિત્તે ધારાસભ્ય રમણલાલ વોરા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરનો ગીતા મહોત્સવ ઉજવાયો. તો ડાંગની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે અને કચ્છના ભુજમાં શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે શ્લોક પઠન સ્પર્ધા યોજાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ફોલો કરશો. વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યાંક સિદ્ધ કરવા ગ્રીટ એટલે કે ગુજરાત રાજ્ય પરિવર્તન માટેની સંસ્થા દ્વારા સંશોધન પરિયોજનાઓ માટે દરખાસ્ત મંગાવવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યની નીતિ ઘડતરમાં સહભાગી થવા બિનશૈક્ષણિક વ્યક્તિઓ અને સંસ્થાઓ આગામી 15 ડિસેમ્બર સુધીમાં ગ્રીટની વેબસાઇટ GRIT.gujarat.gov.in પર અરજી કરી શકશે. ટકાઉપણું, આદિવાસી વિસ્તારોના આર્થિક વિકાસ, ખેતીમાં નવીનતા અને સેવા ક્ષેત્રના વિકાસ જેવા મુખ્ય 4 વિષય પર આધારિત દરખાસ્ત મોકલી શકાશે. મળેલી દરખાસ્તોનું મૂલ્યાંકન પ્રાસંગિકતા, પદ્ધતિસરની સચોટતા, નીતિગત અસરની સંભાવના જેવા મુખ્ય માપદંડના આધારે કરાશે. ગાંધીનગરમાં હવે પાલતુ શ્વાનના માલિકે શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ માટે તેમણે વાર્ષિક 200 રૂપિયા જેટલી ફી ચૂકવવી પડશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ શ્વાનની નોંધણી ફરજિયાત કરાવવા તૈયાર કરેલી નીતિને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી અપાઈ છે. નોંધણી વખતે શ્વાનના માલિકે આધાર પુરાવા અને ખાસ કરીને શ્વાનનું એન્ટી રેબીઝ રસીકરણ કરાયાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે તેમ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ગૌરાંગ વ્યાસે જણાવ્યું.
પ્રથમ ફેઝની અંદર ઓફલાઈન રજીસ્ટ્રેશન માટેની મંજૂરી સ્ટેન્ડિંગમાંથી આપવામાં આવેલ છે, જેમાં 200 રૂપિયા ભરાવીને અમારી GMCA કાર્યાલય ઓફિસ છે ત્યાં આગળ આવીને એમણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. શ્વાનની માલિકી બદલાય તો પણ એનું રજીસ્ટ્રેશનમાં આવીને ફરી નામ લખાવવાનું રહેશે.
ભારતની 17 વર્ષથી ઓછી વયની પુરુષ ફૂટબોલ ટીમ એશિયન ફૂટબોલ સંઘ AFC U17 એશિયન કપ 2026 માટે ક્વોલિફાય થઈ છે. અમદાવાદમાં ભારતની ટીમે ઈરાનને 2-1 હરાવી આ સિદ્ધિ મેળવી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ભારતીય ટીમને આ માટે અભિનંદન પાઠવ્યા છે. ડોક્ટર માંડવિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે આ જીત યુવા ખેલાડીઓ, પ્રશિક્ષક અને સહાયક કર્મચારીઓના સમર્પણ અને મહેનતનું પરિણામ છે. આ જીત પછી ભારત અને ઈરાનના 7-7 પોઈન્ટ થયા છે. ઈરાનને હરાવ્યા બાદ ભારત હવે ગ્રુપ ડીમાં ટોચ પર રહ્યું છે. મહિલાઓની 20 વર્ષથી ઓછી વયની વરિષ્ઠ ટીમ અને 17 વર્ષથી ઓછી વયની ટીમ પછી આ 4th ભારતીય ટીમ છે જે આવતા વર્ષે એશિયન કપમાં રમશે. IPS, IIS અને IFS જેવી વિવિધ કેન્દ્રીય સેવાના તાલીમાર્થી અધિકારીઓએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી. તેમણે સામોટ ગામમાં ગ્રામ પંચાયતની મુલાકાત લીધી. તાલીમના ભાગરૂપે પધારેલા આ અધિકારીઓએ ગ્રામીણ વિકાસ યોજનાઓનું અમલીકરણ, ગ્રામ પંચાયતની કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ધર્મ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રીના પટેલની વરણી થઈ છે. આ ઉપરાંત દીપિકા ટંડેલ મહાનગરપાલિકાના પ્રમુખ અને મુકેશ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. આ ઉપરાંત દીવમાં પ્રિસાઇડિંગ ઓફિસર શિવમ મિશ્રાએ 2.5 વર્ષ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ કરાતા પ્રમુખ તરીકે રણજીતા કોટિયા અને ઉપપ્રમુખ તરીકે નાનજી બાબુને કાર્યભાર સોંપાયો છે. કચ્છમાં રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માટે આ બુધવારથી ભુજ અને ધોરડો વચ્ચે બસ સેવા શરૂ કરાશે. ST ભુજ દ્વારા ધોરડો સબરસ બસ મથકથી વોચ ટાવર સુધી યાત્રાળુઓને પહોંચાડવા વિશેષ 10 નાની ટ્રેન મુકાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે ભારતને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર બનાવવામાં સરદાર પટેલના આદર્શ મહત્વના. સરદાર એકતા યાત્રા વડોદરાના મેનપુરા પહોંચી. રાજ્યમાં SIR હેઠળ ગણતરી પત્રકના ડિજિટાઇઝેશનની કામગીરી પૂરજોશમાં. લીમખેડા અને ધાનેરામાં 100% કામગીરી. રાજ્યભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરમાં પાલતુ શ્વાનના માલિકે શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. અમદાવાદમાં ભારતની 17 વર્ષથી ઓછી વયની પુરુષ ફૂટબોલ ટીમ ઈરાનને હરાવી એશિયન કપ 2026 માટે ક્વોલિફાય થઈ. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.